એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એમ કહીએ તો બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, ખ્રિસ્તી કલા. પણ આ કોઈ એમ સાવ આર્ટ હિસ્ટ્રીનું લેક્ચર નથી.
હા હા, બિલકુલ નહીં.
આપણે બેથ વિલિયમ્સનની એક સરસ પુસ્તક છે ક્રિશ્ચિયન આર્ટ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એના આધારે ચર્ચા કરીશું. અને આ પુસ્તક છે ને એ એકદમ પાયાનો પણ મહત્વનો સવાલ ઉઠાવે છે કે ભાઈ આટલી બધી જુદી જુદી કલાકૃતિઓ છે, કોઈ રોમન ગુફા ચિત્ર જુઓ, કોઈ યુરોપનું ભવ્ય ચર્ચ જુઓ, કે પછી પેલું ઇથોપિયન આઇકોન, આ બધામાં એવું શું છે જે એને ખ્રિસ્તી બનાવે છે? એની શૈલી, એનો વિષય, કે પછી બીજું કંઈક?
બરાબર. અને આનો જે જવાબ વિલિયમ્સન આપે છે ને, એ ખરેખર આપણને આખી કલાને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે. એમનું કહેવું છે કે જવાબ કલાકૃતિના દેખાવમાં નથી, પણ એના કાર્ય અને એના ઉપયોગમાં છે.
અચ્છા, કાર્ય અને ઉપયોગ.
કલા શું કામ કરતી હતી આ સમજવું જરૂરી છે. આપણે તો આજે મોટે ભાગે કલાને બસ મ્યુઝિયમમાં મૂકવાની વસ્તુ સમજીએ છીએ, એટલે આ વિચાર ખરેખર યુનો ફ્રેશ છે.
હા, એ વાત સાચી. તો ચાલો આ નવી દ્રષ્ટિ આપનાર લેખક બેથ વિલિયમ્સન વિશે થોડું જાણીએ. કોણ છે અને એમનો આજે અલગ દ્રષ્ટિકોણ છે એ આવ્યો ક્યાંથી?
જુઓ, બેથ વિલિયમ્સન બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં મધ્યયુગીન કલાના પ્રોફેસર છે, અને આજ એમ કહીએ ને એમના આ ખાસ દ્રષ્ટિકોણનું મૂળ છે
મધ્યયુગ.
હા, મધ્યયુગ એ સમય એવો હતો જ્યારે કલાનો જે કાર્યાત્મક રોલ હતો એ સૌથી ઉપર હતો. પેલો કલા ખાતર કલાવાળો વિચાર તો છેક પુનરુજ્જીવન કાળમાં આવ્યો. એ પહેલાં કલા કોઈને કોઈ ચોક્કસ હેતુ માટે જ બનતી હતી. પૂજા માટે હોય, કંઈક શીખવવા માટે હોય, લોકોમાં ભક્તિ જગાવવા માટે હોય.
એટલે એમનું જે મધ્યયુગ પર સંશોધન છે એ જ એમને કલાના ઉપયોગ પર ધ્યાન આપવા પ્રેરે છે એમને?
બિલકુલ. એમનું સંશોધન ખાલી એ નથી જોતું કે કલાકૃતિમાં શું દેખાડ્યું છે, પણ લોકો એને અનુભવતા કેવી રીતે હતા એના પર વધારે ફોકસ છે. કલા, ધર્મ, સંગીત, આપણો સંવેદનાત્મક અનુભવ, આ બધું કેવી રીતે જોડાયેલું છે એ એમને બહુ રસ પડે છે. એટલે એ ખાલી શૈલીઓની લિસ્ટ નથી બનાવતા, પણ વસ્તુઓ દ્વારા, એમ કહીએ કે શ્રદ્ધાનો જીવંત અનુભવ કેવો હતો એ સમજાવવાની કોશિશ કરે છે.
રસપ્રદ. તો ચાલો આને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? મતલબ ખ્રિસ્તી કલાને કાર્ય અને ઉપયોગ દ્વારા સમજવી, એનો અર્થ શું થાય?
મૂળ વાત એમ છે કે આ ખ્રિસ્તી કલા જે છે ને એ કોઈ એક ચોક્કસ દેખાવ કે કોઈ એક શૈલી, જેમ કે ગોથિક કે બારોક કે પછી કોઈ એક માધ્યમ, માનો કે ચિત્ર કે શિલ્પ, એનાથી બંધાયેલી નથી.
અચ્છા.
અને ખાલી ધાર્મિક વિષય હોય એટલું પણ પૂરતું નથી, કેમ કે કોઈ બિન ખ્રિસ્તી કલાકાર પણ ખ્રિસ્તી થીમ પર કામ કરી શકે, ખરું ને?
હા, બરાબર.
એટલે વિલિયમ્સન એવી દલીલ કરે છે કે કલા ખ્રિસ્તી ત્યારે બને છે જ્યારે એ ખ્રિસ્તી માન્યતા અને જે પ્રથા છે એના સંદર્ભમાં કોઈ ચોક્કસ ભૂમિકા ભજવે.
એટલે એ કલા શું કરે છે એ મહત્વનું છે, એનો રોલ શું છે, એનો ગોલ શું છે.
બરાબર, એકદમ બરાબર. શું એ પૂજામાં મદદરૂપ થાય છે? શું એનાથી બાઇબલની વાર્તાઓ શીખવા મળે છે? શું એ લોકોમાં ભક્તિભાવ જગાડે છે? શું એ ભૌતિક દુનિયા અને પેલી દૈવી દુનિયા વચ્ચે એક સેતુ, એક પુલ જેવું કામ કરે છે? આ સવાલોના જવાબ જ નક્કી કરે કે કોઈ કલાકૃતિ ખ્રિસ્તી છે કે નહીં. ટૂંકમાં કહીએ તો પુસ્તક કહે છે કે કલા ખ્રિસ્તીઓને ખ્રિસ્તી બનવામાં મદદ કરે છે. આ જ એનો મુખ્ય રોલ અને ગોલ.
આ ખરેખર વિચારવા જેવું છે. તો પુસ્તક કયા મુખ્ય કાર્યો પર વધારે પ્રકાશ પાડે છે? ચાલો કલાના આ જુદા જુદા ઉપયોગોની એક સફર કરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? પેલો જે છબીઓ સામે શરૂઆતમાં વિરોધ હતો ત્યાંથી?
હા, એ સારો પોઈન્ટ છે. પુસ્તકનું બીજું પ્રકરણ છે છબી અને આઇકોન, એ આ જ મુદ્દાને લે છે. જો જૂના કરારમાં તો કોતરેલી મૂર્તિઓ બનાવવા સામે મનાઈ હતી.
હા.
અને શરૂઆતના ખ્રિસ્તીઓ પણ પેલી રોમન સંસ્કૃતિમાં જે મૂર્તિપૂજા ચાલતી હતી એના કારણે છબીઓ વિશે થોડા શંકાશીલ હતા.
અને આના લીધે ઇતિહાસમાં એક મોટો વિવાદ પણ થયેલો, આઇકોનોક્લાસ્ટ વિવાદ જેને કહે છે.
બરાબર પકડ્યું. 8મી અને 9મી સદીમાં બાઇઝેન્ટાઇન સામ્રાજ્યમાં આઇકોનોક્લાસ્ટ એટલે કે છબી તોડનારા અને આઇકોનોડ્યુલ્સ એટલે કે છબીની પૂજા કરનારા અથવા સમર્થન કરનારા, એમની વચ્ચે બહુ મોટો સંઘર્ષ થયો.
અચ્છા.
ત્યારે આ આઇકોનોડ્યુલ્સે એક બહુ જ મહત્વનો ધર્મશાસ્ત્રીય તફાવત સમજાવ્યો. એમણે કહ્યું કે મૂર્તિ અલગ છે જેને ભગવાન માનીને પૂજવામાં આવે અને આઇકોન અલગ છે. આઇકોન તો એક પવિત્ર છબી છે જે દૈવી વ્યક્તિ સુધી પહોંચવા માટે એક બારી જેવું કામ કરે છે.
ઓહ, એટલે કે આઇકોનની પૂજા નહીં, સન્માન.
હા, એનું સન્માન થાય છે, પૂજા નહીં. આ જે ધર્મશાસ્ત્રીય જીત થઈને એનાથી ખ્રિસ્તી ધર્મમાં છબીના ઉપયોગ માટે રસ્તો ખુલ્યો, પણ શરત એ હતી કે એનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ, દૈવી સાથે જોડાવાના સાધન તરીકે, એ પોતે જ દૈવી છે એમ માનીને નહીં.
એટલે છબીનો બચાવ પણ એના કાર્યના આધારે થયો. વાહ. હવે જ્યારે છબીઓ સ્વીકારાઈ ગઈ પછી તો એમનો એક મોટો ઉપયોગ શિક્ષણ માટે થયો હશે, ખાસ કરીને એ જમાનામાં જ્યારે મોટાભાગના લોકો વાંચી લખી શકતા નહોતા.
ચોક્કસ. પુસ્તકનું ત્રીજું પ્રકરણ છે કથા અને વાર્તા કહેવી. એ આ જ વાત કરે છે. કલા બની ગઈ નિરક્ષરોનું બાઇબલ.
બરાબર.
કલાકારોએ બાઇબલની, સંતોના જીવનની જે જટિલ વાર્તાઓ હતી એને કહેવા માટે આખી દ્રશ્ય ભાષાઓ વિકસાવી. આનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે પડુઆમાં આવેલું જિયોટ્ટોનું સ્ક્રોવેગની ચેપલ. એના ભીંતચિત્રો બહુ જ પ્રખ્યાત છે.
હા, મેં સાંભળ્યું છે એના વિશે.
જિયોટ્ટોએ મેરી અને જીઝસના જીવનના પ્રસંગોને એટલી સ્પષ્ટતાથી અને એટલા માનવીય ભાવો સાથે બતાવ્યા છે ને કે જોનારના મગજમાં એ વાર્તા છપાઈ જાય. આ ખાલી ડેકોરેશન નહોતું, આ તો ધર્મ અને ઇતિહાસ શીખવવાના પાવરફુલ સાધન હતા.
અને આ શિક્ષણ ખાલી વાર્તાઓ પૂરતું નહોતું, જે ધાર્મિક વિધિઓ થતી, જેને લિટર્જી કહે છે, એમાં પણ કલાનો એકદમ સક્રિય રોલ હતો, હે ને?
હા, અને આ બહુ જ રસપ્રદ વાત છે. પુસ્તકનો ચોથો અધ્યાય કલા અને લિટર્જી આના પર જ છે. એ એવી કલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો ખરો અર્થ પૂજાના સંદર્ભમાં સમજાય. આનું મુખ્ય ઉદાહરણ છે વેદીચિત્ર.
વેદીચિત્ર?
હા. આપણે મ્યુઝિયમમાં જઈએ તો એને એક સુંદર પેઇન્ટિંગ તરીકે જોઈએ, પણ ચર્ચમાં એ માસ નામની વિધિનું કેન્દ્ર હોય છે. જ્યારે પાદરી યુકરેસ્ટ એટલે કે પવિત્ર પ્રસાદનું પવિત્રીકરણ કરે ત્યારે એની બરાબર પાછળ આ વેદીચિત્ર હોય, જેમાં મોટે ભાગે ક્રુસિફિક્શન એટલે કે ઈસુને વધસ્તંભે જડ્યા હોય તે, કે લાસ્ટ સપર ઈસુનું છેલ્લું ભોજન દોરેલું હોય.
ઓકે.
તો આ ચિત્ર એ વિધિના ધર્મશાસ્ત્રીય અર્થને દ્રશ્યરૂપે મજબૂત બનાવે છે. કલા અહીં ખાલી બેકગ્રાઉન્ડ નથી, પણ વિધિનો જ એક ભાગ બની જાય છે. એ ખરેખર ત્યાં કામ કરે છે.
અરે વાહ, આ વિચાર તો ખરેખર કલાને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે. આપણે અત્યાર સુધી કલાના સામુદાયિક કાર્યો, શિક્ષણ અને પૂજા એના વિશે વાત કરી, પણ શું કલાનો ઉપયોગ વ્યક્તિગત, ભાવનાત્મક સ્તરે પણ થતો હતો?
હા, અને એ બહુ મહત્વનું સવાલ છે. પુસ્તકનું પાંચમું પ્રકરણ છે ભક્તિ અને પવિત્ર શરીર. એ આ જ પાસા પર ધ્યાન આપે છે. ખાસ કરીને અંતમાં મધ્યયુગમાં અફેક્ટિવ પાઇટી નામની એક ભક્તિની ધારાનો ઉદય થયો.
અફેક્ટિવ પાઇટી?
હા. આમાં ખ્રિસ્તના દુઃખ અને વર્જિન મેરીની જે કરુણા હતી એની સાથે વ્યક્તિગત રીતે સહાનુભૂતિથી જોડાવા પર ભાર મુકાયો, અને કલા આ લાગણીઓને જગાડવાનું મુખ્ય સાધન બની.
આનું કોઈ પાવરફુલ ઉદાહરણ આપી શકો?
સૌથી જેને કહેવાય ને કે ધારદાર ઉદાહરણ એ છે મત્તિયાસ ગ્રુનેવાલ્ડનું આઇઝનહાઇમ વેદીચિત્ર. આ તો ખ્રિસ્તનું એટલું વાસ્તવિક અને પીડાદાયક ચિત્રણ છે કે એક હોસ્પિટલ જેવા મઠ માટે બનાવાયું હતું, જ્યાં ચામડીના રોગોના દર્દીઓની સારવાર થતી.
ઓ બાપરે.
ખ્રિસ્તના જે ઘવાયેલા રોગિષ્ઠ શરીરનું ભયાનક ચિત્રણ છે ને, એનો હેતુ જે હતો કે જોનારા દર્દીઓની પોતાની પીડા સાથે એ સીધો સંબંધ સ્થાપિત કરે. જાણે કહેતું હોય કે ભગવાન તમારા દુઃખને સમજે છે, એ પણ આમાંથી પસાર થયા છે. અહીં કલા એક ભાવનાત્મક સેતુ બની, દિલાસો આપવાનું કાર્ય કર્યું.
એક ભાવનાત્મક જોડાણ માટે. પણ પછી આવ્યો પ્રોટેસ્ટન્ટ સુધારણાનો સમય. એણે તો આ બધી છબીઓ પર જ સવાલ ઉઠાવી દીધો ને?
હા, એ બહુ મોટો વળાંક હતો. છઠ્ઠું પ્રકરણ સુધારણાનો પડકાર. આ જ મોટા ફેરફારની વાત કરે છે. 16મી સદીમાં માર્ટિન લુથર અને એનાથી પણ વધારે કેલ્વિન અને ઝ્વિંગલી જેવા જે સુધારકો હતા એમને ધાર્મિક છબીઓ પર સીધો મૂર્તિપૂજાનો આરોપ મૂક્યો.
અચ્છા.
એમનું કહેવું હતું કે સાચો ધર્મ ભગવાનના શબ્દ એટલે કે બાઇબલ પર આધારિત હોવો જોઈએ, આ છબીઓ પર નહીં. આના લીધે ઉત્તર યુરોપમાં તો મોટા પાયે આઇકોનોક્લાઝમ થયું, એટલે કે મૂર્તિઓ ચિત્રો તોડી નાખવામાં આવ્યા.
તો શું એનો મતલબ એ થયો કે પ્રોટેસ્ટન્ટ પરંપરામાં કલાનો અંત જ આવી ગયો?
ના, અંત તો ના આવ્યો, પણ એની ભૂમિકા ધર્મૂળથી બદલાઈ ગઈ. જેમ પુસ્તક કહે છે, સુધારણાએ કલાનો નાશ ન કર્યો, પણ એના ઉદ્દેશ્યને, એના ગોલને ફરીથી વ્યાખ્યાયિત કર્યો. ઘણા પ્રોટેસ્ટન્ટ ચર્ચોમાં છબીઓનું સ્થાન કોણે લીધું? મુદ્રિત શબ્દે, એટલે કે બાઇબલે.
હા,
ધ્યાન આંખથી હટીને કાન તરફ ગયું, એટલે કે ઉપદેશ સાંભળવા પર વધુ ભાર આવ્યો. બીજી બાજુ કેથોલિક ચર્ચે ટ્રેન્ટની કાઉન્સિલમાં છબીઓના મહત્વને ફરીથી સ્થાપિત કર્યું, પણ નવી શરતો મૂકી. કલા સ્પષ્ટ હોવી જોઈએ, ધર્મશાસ્ત્રની રીતે સાચી હોવી જોઈએ, ભાવનાત્મક હોવી જોઈએ અને શિષ્ટ હોવી જોઈએ. આનાથી પેલી બારોક જેવી નાટકીય ભાવુક કલાશૈલીનો ઉદય થયો, એટલે ફરીથી કલાનું કાર્ય બદલાયું.
અને આધુનિક યુગમાં આજકાલ શું આજે પણ ખ્રિસ્તી કલાનું કોઈ કાર્ય છે, જ્યારે દુનિયા આટલી બધી સેક્યુલર છે અને ચારે બાજુ છબીઓ જ છબીઓ છે?
અને કહેવાય એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, અને આજના જમાનામાં ધર્મ માટે દ્રશ્ય ભાષા શોધવી એ પોતે જ એક મોટો પડકાર છે. જો કે માર્ક વોલિન્જર જેવા આધુનિક કલાકારો ખ્રિસ્તી થીમ પર કામ કરે છે, પ્રયોગો કરે છે, પણ સવાલ એ રહે છે કે શું 21મી સદીમાં પણ કલા શ્રદ્ધા માટે કોઈ અર્થપૂર્ણ કાર્ય કરી શકે છે? પુસ્તક આ સવાલ ખુલ્લો મૂકી દે છે.
ખૂબ સરસ. આ આખી જે વાતચીત થઈ એનો જો સાર કાઢીએ તો મને લાગે છે કે કેટલીક મુખ્ય થીમ્સ એકદમ સ્પષ્ટ થઈ છે. સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વની તો એ જ કે કાર્ય સ્વરૂપ કરતાં વધુ મહત્વનું છે.
બિલકુલ, આ તો પુસ્તકનો પાયો છે. કોઈ કલાકૃતિ ખ્રિસ્તી છે કે નહીં એ એના દેખાવથી નહીં, પણ ખ્રિસ્તી જીવન અને ઉપાસનામાં એનો રોલ શું છે, એનો ગોલ શું છે, એનાથી નક્કી થાય છે. આપણે રોજિંદા જીવનમાં પણ વસ્તુઓને એના કાર્યથી જ ઓળખીએ છીએ ને. ખુરચી એટલે બેસવા માટે, ચમચી એટલે ખાવા માટે.
હા, સાચી વાત. બીજી થીમ મને પેલી છબીની શક્તિ અને એની સાથે જોડાયેલું જોખમ એ લાગી. એક બાજુ છબી આપણને દૈવી સાથે જોડી શકે, પણ બીજી બાજુ એ પોતે જ પૂજાનું કેન્દ્ર બની જાય એવો ભય પણ રહે. આ જે તણાવ છે એ આખા ઇતિહાસમાં દેખાય છે.
સાચી વાત. અને આજના મીડિયાના જમાનામાં તો આ વાત વધારે લાગુ પડે છે. છબીઓ આપણા પર કેવી અસર કરે છે, ક્યારે એ મદદ કરે છે અને ક્યારે આપણને ગેરમાર્ગે દોરે છે, એ વિચારવા જેવું છે, ખરું ને?
ચોક્કસ. ત્રીજું, કલા એક સેતુ તરીકે ભૌતિક અને દૈવી વચ્ચે, વ્યક્તિની ભાવનાઓ અને ધાર્મિક સત્યો વચ્ચે. જેમ પેલું આઇકોન સ્વર્ગની બારી બન્યું, કે પેલું આઇઝનહાઇમ વેદીચિત્ર દર્દીની પીડાને ખ્રિસ્તની પીડા સાથે જોડતું હતું.
અને ચોથું, કલાની કથાત્મક શક્તિ. પેલું નિરક્ષરોનું બાઇબલ બનીને એણે પેઢીઓ સુધી વાર્તાઓ, મૂલ્યો અને ઇતિહાસને જીવંત રાખ્યા. આજે પણ આપણે જોઈએ છે ને, જાહેરાતો હોય કે ફિલ્મો, દ્રશ્યો આપણને સતત કંઈક ને કંઈક શીખવી રહ્યા છે, આપણી સમજને ઘડી રહ્યા છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય. કેટલાક મુખ્ય વિચારોનો સાર શું કહી શકાય?
એક મુખ્ય વિચાર તો એ જ છે જેની આપણે વાત કરી, કે આપણે એમ ન પૂછવું જોઈએ કે ખ્રિસ્તી કલા શું છે, પણ એમ પૂછવું જોઈએ કે કલા ક્યારે અને કેવી રીતે ખ્રિસ્તી બને છે, અને એનો જવાબ એના કાર્યમાં છે. આ તો આખા પુસ્તકનો નિચોડ છે.
બીજો કોઈ યાદગાર વિચાર?
પેનો બાઇઝન્ટાઇન આઇકોન વિશેનો વિચાર મને બહુ ગમ્યો. પુસ્તક સમજાવે છે કે આઇકોન ક્યારે વાસ્તવિક દેખાતું ચિત્ર બનવાનો હેતુ નહોતો રાખતું. એ તો એક ધર્મશાસ્ત્રીય નિવેદન હતું, એક પવિત્ર ઉમરો હતો, જાણે એક બારી જેમાંથી દૈવી હાજરીની ઝલક મળે અને જોનારની પ્રાર્થનાને દિશા મળે. આ બતાવે છે કે એ ખાલી ચિત્ર નહોતું, પણ એક કાર્યરત પવિત્ર વસ્તુ હતી.
અને પ્રોટેસ્ટન્ટ સુધારણા વિશે પણ એક સૂક્ષ્મ વાત છે, નહીં?
હા, પુસ્તક કહે છે કે સુધારણાએ ધાર્મિક કલાનો નાશ નથી કર્યો, એણે એના ઉદ્દેશ્યને, એના ગોલને મૂળભૂત રીતે બદલી નાખ્યો. છબીનું સ્થાન મુદ્રિત શબ્દે લીધું અને ધ્યાન આંખથી કાન તરફ ગયું. આ બતાવે છે કે એ ખાલી તોડફોડ નહોતી, પણ ધાર્મિક અનુભવમાં એક બહુ મોટો ફેરફાર હતો.
આ બધા વિચારોને આપણે એમ કે આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે જોઈ શકીએ? મને તો એવું લાગે છે કે હવે પછી હું કોઈ જૂના મંદિરમાં, ચર્ચમાં કે પછી મ્યુઝિયમમાં જઈશ તો ત્યાંની કલાકૃતિઓને જરા જુદી નજરે જોઈશ.
ચોક્કસ. ખાલી આ શું છે કે કોણે બનાવ્યું એમ પૂછવાને બદલે આપણે પૂછી શકીએ, આ બનાવ્યું શેના માટે હતું, આનો ઉપયોગ શું થતો હશે, શું આ કોઈ વિધિનો ભાગ હતો કે પછી કોઈના ઘરમાં અંગત પૂજા માટે હતું. આ સવાલો એ કલાકૃતિને જાણે જીવંત કરી દેશે.
અને એનાથી આપણને ઇતિહાસ અને સંસ્કૃતિની પણ વધારે ઊંડી સમજ મળે. કલા બતાવે છે કે લોકો કેવી રીતે વિચારતા હતા, એમની શ્રદ્ધા કેવી હતી, શું માનતા હતા.
બિલકુલ, અને એનાથી આપણી વિવેચનાત્મક વિચારસરણી પણ કેળવાય. આપણે આ કાર્યાત્મક વ્યાખ્યાવાળા વિચારને જીવનના બીજા ક્ષેત્રોમાં પણ લગાવી શકીએ. સંગીત હોય, સ્થાપત્ય હોય, સાહિત્ય હોય, કોઈ વસ્તુનું મહત્વ ખાલી એના દેખાવમાં નથી, પણ સમાજ એને શું અર્થ આપે છે, એનો શું ઉપયોગ કરે છે એમાં પણ છે. આ સમજણ જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદ માટે પણ ઉપયોગી થઈ શકે, કારણ કે દરેક ધર્મમાં કલા અને છબીઓની ભૂમિકા અલગ અલગ રહી છે.
અને સાવ વ્યક્તિગત સ્તરે પણ આપણે વિચારી શકીએ કે આપણા પોતાના જીવનમાં કઈ વસ્તુઓ, કઈ છબીઓ, કઈ જગ્યાઓ આપણા માટે કંઈક કાર્ય કરે છે, જે આપણને કોઈક મોટા સત્ય સાથે, આપણી પરંપરા સાથે કે આપણી અંદરની ભાવનાઓ સાથે જોડે છે.
સાચી વાત છે. કલા ખાલી શણગાર નથી, એક આધ્યાત્મિક સાધન પણ બની શકે છે.
ચાલો અંત તરફ જઈએ. આ આખી ચર્ચામાંથી તમારા માટે મુખ્ય શીખ કઈ રહી? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે સૌથી મહત્વની વાત એ સમજવાની હતી કે કલા ધાર્મિક વિધિઓમાં અને શ્રદ્ધામાં કેટલી સક્રિય રીતે ભાગ લેતી હતી. એ ખાલી આ મૂકી રાખેલો શણગાર નહોતી, પેલું વેદીચિત્ર હોય કે આઇકોન, એ ખરેખર કામ કરતા હતા, ધાર્મિક અનુભવને ઘડવામાં સીધી મદદ કરતા હતા. કલા ખાલી રજૂઆત નહોતી, એ તો ક્રિયાનો, અનુભવનો એક ભાગ હતી. આ વિચારે કલાને મારા માટે વધુ જીવંત બનાવી દીધી.
અને મારા માટે સૌથી મોટી આહા ક્ષણ એ હતી કે કલાનું કાર્ય કેટલું કેન્દ્રીય હતું. આપણે ઘણીવાર કલાને બસ સુંદર વસ્તુ કે ઇતિહાસના નમૂના તરીકે જોઈએ છીએ, પણ એનો એક ચોક્કસ હેતુ હતો, એનો લોકોના જીવન સાથે, એમની શ્રદ્ધા સાથે ગાઢ જીવંત સંબંધ હતો. આ સમજણ કલાને જાણે મ્યુઝિયોની દિવાલોમાંથી બહાર કાઢીને આપણે જીવનની વચોવચ લાવી મૂકે છે અને પૂછવા પ્રેરે છે કે આપણી આસપાસની કઈ વસ્તુઓ, કયા પ્રતીકો આજે આપણા માટે શું કાર્ય કરી રહ્યા છે.
બરાબર, તે કલાના ઇતિહાસને માનવ અનુભવના ઇતિહાસ સાથે જોડી દે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.